જો આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના આધારે દ્રવ્ય અધિકારની ચર્ચા કરીએ તો આ પ્રશ્નોત્તર માળામાં દ્રવ્ય ગુણ પર્યાયનું બહુ ડિટેલમાં વર્ણન છે. એમાં આપણે દ્રવ્યની વાત શરૂ કરી છે. લાસ્ટ ક્લાસમાં જે આપણે નીચે કોમન હતો, વી હેડ ડિસ્કસ એટ અ વેરી હાઈ લેવલ અગેન કે વિશ્વમાં અર્થ કોને કહેવાય છે. અર્થ અર્થ એટલે દ્રવ્ય ગુણ અને પર્યાયના સમૂહને અર્થ કહેવાય છે. અને છ દ્રવ્યના સમૂહથી વિશ્વ બનેલું છે, એટલે અર્થના સમૂહથી વિશ્વ બનેલું છે. બરાબર, આ આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા થઈ હતી. હવે એમાં પણ શું કહ્યું હતું કે ગુણ અને પર્યાય એ કોઈ ભિન્ન વસ્તુ નથી. ગુણ અને પર્યાય કોઈ ભિન્ન વસ્તુ નથી. ગુણ એ દ્રવ્યની જ વિશેષતાઓ છે અને પર્યાય એ દ્રવ્યની વર્તમાન અવસ્થા છે. રાઈટ, આ આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા થઈ હતી. એટલે અર્થનું લક્ષણ શું છે કે દ્રવ્ય એ અર્થનું લક્ષણ છે. આમાં બે રીતે આપણે વાત કરી હતી. જો ક્વેશ્ચન નંબર 58 છે, ઇફ યુ વોન્ટ ટુ સી, ફિફ્ટી સેવન માં શું કહે છે કે ગુણ અને પર્યાય કોઈ ભિન્ન વસ્તુ નથી, દ્રવ્યની જ વિશેષતા છે. અને પછી પાછળ 58 શું કહે છે કે દ્રવ્ય કઈ બહુ ગુણ અને પર્યાયથી કઈ બહુ વધારે ભિન્ન નથી. ગુણોના સમૂહને જ દ્રવ્ય કહે છે અને જે અનાદિકાળથી પર્યાયનો પ્રવાહ છે એના સમૂહને જ દ્રવ્ય કહે છે. એ બે રીતે આપણે વાત લાસ્ટ ટાઈમ કરી હતી. એટલે પદાર્થનું લક્ષણ તમે ગુણ ને પર્યાયથી પણ સમજાવી શકો અને એને દ્રવ્ય અખંડ તરીકે પણ એને સમજાવી શકો. બરાબર, આટલું ક્લિયર છે. હવે એનાથી આગળ આપણે લાસ્ટ ટાઈમ એ પણ જોયું હતું જે ક્વેશ્ચન નંબર સિક્સટી શું છે કે હવે દ્રવ્યનું લક્ષણ શું છે કે દ્રવ્યનું લક્ષણ સત છે. સત દ્રવ્ય લક્ષણ. સત કોને કહેવાય? સત એટલે અસ્તિત્વ, જે હયાતી અસ્તિત્વ. વિશ્વમાં જે વસ્તુ છે એને દ્રવ્ય કહે છે. આટલું ક્લિયર છે. જે વસ્તુ વિશ્વમાં છે જ નહીં તો એનું તો એક્ઝિસ્ટન્સ જ નથી ને, અને જેનું એક્ઝિસ્ટન્સ જ નથી તો એને દ્રવ્ય નથી કહેતા. એની તો કઈ ચર્ચા જ નથી, એનું કઈ ડિસ્કશન જ નથી. આટલું ક્લિયર છે. હવે જો દ્રવ્ય હોય, એનું એક્ઝિસ્ટન્સ હોય, તો એનામાં બાકી બીજા ગુણોની પણ ચર્ચા આવે. રાઈટ, જેવી રીતના જીવ દ્રવ્યનું લક્ષણ શું છે? ચેતના અથવા જ્ઞાન એ જીવનું લક્ષણ છે. આ તો સાંભળ્યું છે ને ઘણી વાર. પૂજ્ગલનું લક્ષણ શું છે? સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ ગુણ એ પૂજ્ગલનું લક્ષણ છે. પણ આ બધા તો ઇન્ડિવિજ્યુઅલ દ્રવ્યના લક્ષણ છે. જે એક એક દ્રવ્ય લઈએ તો એનું લક્ષણ છે, પણ એઝ અ જનરલ કેટેગરી જે દ્રવ્ય લઈએ તો એનું લક્ષણ જોવું હોય તો શું છે? સત એનું લક્ષણ છે. કે જ્યારે કોઈ વસ્તુનું એક્ઝિસ્ટન્સ પ્રૂવ થાય છે તો જ પછી એના બીજા ગુણો એમાં હોવાની શક્યતા છે. જો એક્ઝિસ્ટન્સ જ નથી તો બીજા ગુણો પણ નથી. એટલે સત એ દ્રવ્યનું લક્ષણ. હવે એનાથી આગળ આપણે આજે જોઈએ છે. લાસ્ટ ટાઈમ આપણે એના ખાલી વર્ડ જોઈ લીધા હતા, પરિભાષા જોઈ હતી, એને આપણે ફરીથી આગળ આજે જોશું. સતનું લક્ષણ શું છે? એટલે કોઈ વસ્તુ એક્ઝિસ્ટ કરે છે તો એનું લક્ષણ શું છે? કે કોઈ પણ વસ્તુ જો એક્ઝિસ્ટ કરે છે તો એનું લક્ષણ ઉત્પાદ, વ્યય, ધ્રુવ છે. આ શું છે આપણે થોડી 2 મિનિટમાં જોઈએ છે. આટલું ક્લિયર છે અત્યાર સુધી? એક ફ્લો સમજાય છે ને કઈ રીતે આપણે અહીંયા સુધી આવીએ છીએ. હવે આગળ વધીએ છે કે આપણે ઘણી વાર પહેલા લખીને જોયેલું છે, આપણે ફરીથી જોઈએ છે કે કોઈ પણ દ્રવ્ય છે, કે સપોઝ અહીંયા આપણે જીવ દ્રવ્યની વાત લઈએ છે, તો એ દ્રવ્યમાં 3 રીતે એને વર્ણન કરી શકાય. દ્રવ્ય પ્લસ ગુણ પ્લસ પર્યાય. આજે કોઇન્સિડેન્ટલી અમારે સવારના ક્લાસમાં પણ એક્ઝેક્ટ સેમ ચર્ચા થઈ ત્યાં આપણે પ્રવેશિકા લઈએ છીએ, અહીંયા પ્રશ્નોત્તર માં ધોઝ ટોપિક્સ આર ડિફરન્ટ બટ દેવર એટ ધ સેમ પોઈન્ટ. જો આવી રીતના લખવાથી એમ ના સમજવું કે દ્રવ્યની અંદર ત્રણ ભાગ છે અને એની અંદર ત્રણ વસ્તુઓ રહેલી છે. દ્રવ્યની અંદર ત્રણ ભાગ છે અને ત્રણ વસ્તુ રહેલી છે એમ નહીં. દ્રવ્ય ઇઝ ઇક્વલ ટુ દ્રવ્ય ગુણ પર્યાય એમ કહેતા આ ગુણ અને પર્યાય એ દ્રવ્યને જ વર્ણન કરવાની અલગ પદ્ધતિ છે. ગુણ શું છે? એ દ્રવ્યની જ વિશેષતાઓ છે ને, દ્રવ્યની વિશેષતાઓ એને ગુણ કહેવાય છે, જે દ્રવ્યના પૂરા ભાગમાં એની સર્વ અવસ્થાઓમાં રહે છે. અને પર્યાય શું છે? પર્યાય એ દ્રવ્યની વર્તમાન અવસ્થા છે ને, વર્તમાન હાલત અવસ્થા છે. ખ્યાલમાં આવે છે? તો વસ્તુ શું છે? વસ્તુ તો દ્રવ્ય જ છે, પણ એની વિશેષતાઓ અને અવસ્થાઓથી એના ગુણ અને પર્યાય બને છે. એટલે આ તો ખાલી એક લખવાની પદ્ધતિ છે કે જેનાથી આપણને સમજી શકાય. તો કોઈ પણ એક દ્રવ્યને આપણે જોઈએ, જેવી રીતના કે હું જીવ, તો મારી અંદર શું ભરેલું છે? કે એક તો મારો દ્રવ્ય છે, જે દ્રવ્ય અનાદિ અનંત ત્રિકાળ શુદ્ધ વસ્તુ છે. ખ્યાલ આવે છે? એની વિશેષતાઓ છે, મારી વિશેષતા છે ને, મારામાં જ્ઞાન છે, સુખ છે, આદિ ઘણા બધા ગુણો છે. અને મારી વર્તમાન પર્યાય શું છે? કે મનુષ્ય પર્યાય છે, પુરુષ પર્યાય છે, આટલી હાઈટ છે, આટલા આકાશના પ્રદેશોનો આવો આકાર છે, આદિ આદિ જે પર્યાયો જે છે એ. ખ્યાલમાં આવે છે? ખ્યાલમાં આવે છે? તો કોઈ પણ એક દ્રવ્યને સમજાવવા માટે એના દ્રવ્ય ગુણ પર્યાય એનું વર્ણન કરવામાં આવે છે. આપણે ઘણી વાર જોયું છે ને. હવે આપણે એમાં એ પણ જોયું છે કે દ્રવ્ય અને ગુણનો જે પોર્શન છે એ કેવો છે. આ પોર્શન કેવો છે? એ અનાદિકાળથી અનંતકાળ સુધી એક રહેવા વાળો છે. એ ત્રિકાળી કોન્સ્ટન્ટ પોર્શન છે. કોન્સ્ટન્ટ પોર્શન છે ને, કે જેવી રીતના કે આ મનુષ્ય ગતિની પહેલા હું બીજી કોઈ ગતિમાં હતો કે નહીં? હતો ને. મનુષ્ય ગતિ પછી હું બીજી કોઈ ગતિમાં હોઈશ કે નહીં? હોઈશ ને. તો દ્રવ્ય તરીકે વસ્તુનો નાશ થાય છે ક્યારે? વસ્તુનો નાશ ક્યારે થતો નથી. પૂદગલ પરમાણુ પણ જે છે આ ચોકના ફોર્મમાં અત્યારના બન્યા છે, તો એની પહેલા કંઈક માટીમાં ક્યાંક તો હતા ને પૂદગલ પરમાણુ પણ. અને ચોક વપરાઈ જાય છે આ બોર્ડ ઉપર, પછી આપણે ડસ્ટરથી રફ કરી દઈએ છીએ, તો આમાં એઝ અ માટી તરીકે કે નીચે પડી જાય છે, કે ક્યાંક તો પરમાણુ તો રહે છે ને. ચોક ઇવાપરેટ થઈને ડિસ્ટ્રોય તો નથી થઈ જતા, પરમાણુ તો રહે છે ને. એટલે કે દ્રવ્ય હંમેશા રહે છે, ટકે છે ને. દ્રવ્ય હંમેશા ટકે છે એટલે કે એ ત્રિકાળી વસ્તુ છે. ક્યારે કોઈથી ઉત્પન્ન થતી નથી અને ક્યારે એનો નાશ થતો નથી. દ્રવ્ય હંમેશા ત્રિકાળી વસ્તુ છે. અચ્છા, એ દ્રવ્યના ગુણો કેવા છે? દ્રવ્યના ગુણો કેવા છે? જેવી રીતના કે પૂદગલમાં એના પરમાણુ નીચે વિખેરાયેલા હોય, માટીમાં હોય, ગમે ત્યાં હોય, એનામાં હંમેશા સ્પર્શ રસ ગંધ વર્ણ હોય છે કે નહીં? હોય છે ને. આ બધા થોડા થોડા આગળ આવી જાવ ને, એટલે પાછળ થોડી જરાક આગળ આવી જાવ ને. હા, તો દ્રવ્યમાં રહેલા ગુણો કેવા છે? દ્રવ્યમાં રહેલા ગુણો પણ અનાદિ અનંત છે. ફરીથી, દ્રવ્યમાં રહેલા ગુણો, ગુણો શું છે? કે દ્રવ્યની જ વિશેષતાઓ છે, બરાબર. ક્યારે પૂજગલ દ્રવ્ય બદલાઈને જીવ દ્રવ્ય બની જાય છે? નથી બનતું ને. ક્યારે પૂજગલ બદલાઈને આકાશ થઈ જાય છે? નથી થતું. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કન્વર્ટ થઈ શકે છે? નથી થતું. તો એ દ્રવ્ય દ્રવ્ય તરીકે રહે છે, તો એની કઈક વિશેષતાઓ પણ એમને એમ રહે છે કે નહીં? રહે છે ને. દ્રવ્ય દ્રવ્ય તરીકે રહે છે, તો એની કઈ વિશેષતાઓ પણ એમને એમ રહે છે ને. તો એના ગુણો પણ હંમેશા ત્રિકાળી એમને એમ રહે છે. ફોર એક્ઝામ્પલ, આ જીવમાં પહેલાના બહુમાં જ્ઞાન ગુણ હતો કે નહીં? હતો ને. શું જાણતો હતો, કેટલું જાણતો હતો, દેટ ઇઝ સેપરેટ, દેટ ઇઝ પર્યાય. દેટ ઇઝ પર્યાય કે ત્યારની વર્તમાન અવસ્થા શું હતી કે એને જ્ઞાન આટલું હતું કે બહુ બધું હતું કે અધિક જ્ઞાન હતું એ ત્યારની અલગ ક્વેશ્ચન છે. પણ જ્ઞાન ગુણ તો હતો કે નહીં? હતો ને. અને ભવિષ્ય કાળમાં પણ જ્ઞાન ગુણ રહેશે કે નહીં? રહેશે ને. એટલે કે ગુણો હંમેશા ત્રિકાળી એક રહેવા વાળા છે. બોલો. હા, આપનો પ્રશ્ન છે કે કોઈ પણ દ્રવ્ય ની પર્યાય બદલે છે તો એના ગુણો બદલે છે કે નહીં? ગુણો નથી બદલતા. ના, જો આમાં જે છે ને, સમજો, અત્યારનો સફેદ રંગ છે, આની પેલા માટી હતી ત્યારે બ્રાઉન રંગ હતો ને. રંગ કેવો છે, હંમેશા કેવો એ પ્રશ્ન પૂછે ને તો પર્યાય મળે જવાબ. પણ રંગ રંગ તરીકે તો છે ને કે ભાઈ એનામાં એવી શક્તિ છે કે એને કોઈ ને કોઈ રંગ હોય. હા, કોઈ પણ દ્રવ્યમાં એવી શક્તિ હોવી એ એનો ગુણ છે. જીવમાં ક્યારે રંગ આવે છે? જીવમાં ક્યારે રંગ આવતો જ નથી. પછી એ ક્વેશ્ચન હજી સેકન્ડરી છે કે વ્હાઈટ છે, બ્લેક છે, બ્રાઉન છે કે બ્લુ છે કે જે પણ છે. પણ પહેલો ક્વેશ્ચન એ છે કે એનામાં રંગ નામની એબિલિટી છે કે એ એબિલિટીનું હોવું એને ગુણ કહેવાય. આ સમજવું બહુ જરૂરી છે, નહીં તો ગુણ અને પર્યાયમાં બહુ કન્ફ્યુઝન થઈ જાય. પર્યાય શું છે કે વર્તમાનમાં એ ગુણ કેવો છે, વર્તમાનમાં એ ગુણ કેવો છે એ એની પર્યાય. હવે એ પર્યાયમાં બદલાવ આવે છે, એ ગુણો બદલાયા એટલે એનો કયો રંગ છે એ બદલાયા કરે છે. બરાબર છે? આટલું ક્લિયર છે. પણ રંગ હોવો, એનામાં એ શક્તિ હોવી એ કાયમ રહે છે. એવી શક્તિઓ કોઈ પણ દ્રવ્યની બદલાતી નથી. રંગ પણ, હા, જો પાણી, પાણી જે પહેલા લિક્વિડ ફોર્મમાં હતું તો એનો કલરલેસ કલર હતો ને, કલરલેસ પણ એક કલર છે, કલરલેસ કલર હતો. હવે ત્યાંથી સ્ટીમ થઈ ગયો, તો સ્ટીમ થયો તો વ્હાઈટ ધુમાડો આપણને દેખાય છે ને, તો હવે વ્હાઈટ થઈ ગયું ને, તો એનો રંગ બદલાય છે. રંગ પણ બદલાય છે, એનો સ્પર્શ બદલાય છે. પહેલા આપણને પાણી તરીકે પાણી ફીલ થાય છે, હવે સ્ટીમ તરીકે ફીલ થાય છે. સ્ટીમનું ફિલિંગ કોઈ જોયું છે? હા, આપણે કુકરની બાજુમાં હાથ રાખજો એટલે તમને સ્ટીમનું ફિલિંગ આવે કે કેવું હોય, ખ્યાલ આવે છે ને. તો એ સ્પર્શ ગુણની પર્યાય બદલાય છે. બધું જ બદલાય છે. જ્યાં પર્યાય બદલાય છે ત્યાં એના યથાયોગ્ય બધા ગુણોની પર્યાય બદલાય છે. પણ એનામાં એ શક્તિ હોવી કે હવે એનામાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે એ બદલાતું નથી. તો એવી શક્તિને ગુણ કહેવાય છે અને એ ત્રિકાળ રહે છે. આટલું ક્લિયર છે કે આ ત્રિકાળી અંશ છે અને આ પર્યાય કેવો છે? ક્ષણિક અંશ છે અથવા તો બદલાતો અંશ છે. આટલું ક્લિયર છે? ઓકે. હવે જે ટકતો જે ત્રિકાળી અંશ છે એને ધ્રુવ કહેવાય છે. ધ્રુવ કહેવાય છે. ધ્રુવ એટલે આપણે ધ્રુવ નો તારો જોયો છે કોઈએ, જે શું કહેવાય, પોલ સ્ટાર કહેવાય ને. હા, એને ગુજરાતીમાં ધ્રુવ નો તારો કહેવાય. ધ્રુવ શબ્દ ક્યાંથી આવે છે? ધ્રુવ એટલે કે ન બદલાતો અંશ, હંમેશા ટકતો અંશ, એને ધ્રુવ કહેવાય. અને પર્યાય કેવી છે? ક્ષણિક છે. તો કોઈ પણ વસ્તુ ક્ષણિક હોય તો એમાં કેટલા કમ્પોનન્ટ હોય? ઓલવેઝ બે કમ્પોનન્ટ તો હોય જ. એક તો એનો ઉત્પન્ન થવું જોઈએ અને એક એનો નાશ થવો જોઈએ. જો ઉત્પન્ન થાય અને નાશ થાય તો જ બદલાય ને, નહીં તો આગળ કેવી રીતના વધે? બરાબર છે. તો જે ઉત્પન્ન થાય છે એને કહેવાય ઉત્પાદ, ઉત્પાદ જન્મ થવો. નાશ એને કહેવાય વ્યય, વ્યય એટલે નાશ થવો, મરી જવું. આટલું ક્લિયર છે. જેવી રીતના કે હું જીવ, અનાધિકારથી જીવ તરીકે છું ને, પણ અત્યારના વર્તમાનમાં મનુષ્ય પર્યાયમાં છે. તો મનુષ્ય પર્યાયનો ઉત્પાદ ક્યારેક થયો છે કે નહીં? જેને આપણે બર્થ ડેટ કહીએ છીએ, તો ઉત્પન્ન થયો છે. અને ક્યારેક તો એનો નાશ પણ થશે ને. હા, જયારે આપણે જેને આપણે મરણ કહીએ છીએ, તો મરણ એકચ્યુઅલી છે શું? આ પર્યાય પરિવર્તન છે, પર્યાય પરિવર્તન છે. ન તો જીવ દ્રવ્ય નો નાશ થાય છે, ન પૂતગલ દ્રવ્ય નો નાશ થાય છે. પૂતગલ નો શું થાય છે? આ જે સ્કંદ ફોર્મ માં છે એ માટી થઈને વિખેરાઈ જાય છે, માટી થઈને વિખેરાઈ જાય. કોઈ આપણે તો ઘણા બધા સ્મશાનમાં ગયા હશે ને, સ્મશાનમાં ક્યારે જોયું છે? ઓલા પેલા તો લાકડા બાળતા હતા, હવે ઓલું ઇલેક્ટ્રિક થઈ ગયું. પણ એ બેવ માં દેર ઇઝ અ વેન્ટ ઉપર, લાકડા તો ઓપન માં બળે ને, એટલે બળે તો ઉપર ધુમાડો નીકળે, અને ઇલેક્ટ્રિક માં ઉપર એક વેન્ટ હોય. એ વેન્ટ ની બાજુમાં, એટલે આપણે ત્યાં બેઠા હોઈએ ને, તો વેન યુ કમ હોમ યુ હેવ અ લેયર ઓફ એશિઝ અરાઉન્ડ યુ. બરાબર છે કે નહીં? વેન યુ કમ હોમ ફ્રોમ સ્મશાનમાં જઈને આવો ને, તો યુ હેવ અ લેયર ઓફ એશિઝ. આપણે જે વ્હાઈટ ક્લોથ હોય ને, તો થોડા ટાર્નિશ થઈ જાય. કેમ થઈ જાય? કે એ જે પરમાણુ છે શરીરના અને બાકી બધા ફ્યુલના ને બધા, એ બળીને જે નીકળ્યા, એ પરમાણુ હવે આપણા ઉપર બેસી ગયા. સમજાય છે? તો શું થયું કે આ જે શરીરના પરમાણુ છે, પરમાણુ તો નાશ થવાનો નથી, પણ એનું ફોર્મ બદલાઈને હવે એશિઝના ફોર્મમાં થયા. એ જ આપણા શરીર પર બેસી ગયા. હવે આપણા સ્કિનની એવી અબ્ઝોર્પ્શન પ્રોપર્ટી હોય તો અંદર જઈને હવે આપણા શરીરનો ભાગ થઈ ગયા. સમજાય છે કે નહીં? એ જ હવા આપણે શ્વાસ લઈએ છીએ, તો એ પરમાણુ હવે આપણા શરીરનો ભાગ થઈ ગયા. પરમાણુ શરીર બદલે છે, આત્મા શરીર બદલે છે. જીવન અને મરણ શું છે? એ ખાલી એક સંયોગ છે, દેવ દ્રવ્યનો એક કમ્બાઇન્ડ પર્યાય છે. સમજાય છે કે નહીં? તો જીવન અને મરણ શું છે? કે પર્યાય બદલાય છે. પણ ત્રિકાળી વસ્તુ જીવ અને પૂતગલ દેવ એવી ને એવી રહે છે. આટલું સમજાય છે બધાને? ઓકે, તો આને શું કહેવાય છે? ધ્રુવ. આને કહેવાય છે ઉત્પાદ અને વ્યય. ઉત્પાદ એટલે ઉત્પન્ન થવું, વ્યય એટલે નાશ થવો. અને ઉત્પન્ન અને નાશ થવામાં પણ એક અંશ એવો છે જે હંમેશા એવો ને એવો રહે છે. હવે કેવી રીતના એ સમજીએ? ફરીથી એ જ એક્ઝામ્પલ લઈએ કે પાણી ગરમ કર્યું તો સ્ટીમ થઈ ગયું, પાણી સ્ટીમ થઈ ગયું. તો શું એવું થાય છે કે અમુક પાણી સ્ટીમ થઈ ગયું ને અમુક એવું ને એવું રહે છે, એટલે એ ધ્રુવ છે? એવું થાય છે? એવું નથી થતું. એ વસ્તુમાં બે ભાગ પડીને એક બદલાય છે અને એક ધ્રુવ રહે છે, એમ નથી. સમજાય છે? આ વસ્તુ સમજાય છે? એક વસ્તુના બે ભાગ પડી જાય અને એક બદલાય અને એક એમની એમ રહે, એમ નથી. આખી ને આખી વસ્તુ જ બદલાય છે. આ પર્યાય શું છે? કોઈ દ્રવ્યના એક ભાગનો વર્તમાન અવસ્થા છે એમ નથી, આખા દ્રવ્યની વર્તમાન અવસ્થા છે. તો આખું દ્રવ્ય પહેલા પાણીના ફોર્મમાં હતું, હવે ગરમ કર્યું તો સ્ટીમ થઈ ગયું. તો આખું દ્રવ્ય સ્ટીમના ફોર્મમાં થઈ ગયું, તો શું થયું? પાણીની પર્યાયનો વ્યય થયો, સ્ટીમની પર્યાયનો ઉત્પાદ થયો. તો ધ્રુવ અંશ શું છે આમાં? ઉજ્જવલ પરમાણુ નહીં, એનાથી કંઈક વિશેષ હશે. જ્યારે આપણે પાણીની વાત કરીએ છીએ, ડઝન્ટ એક્ઝિસ્ટ ઇઝ ઓલસો નોટ ટ્રુ. કેમ કે જે આખું સ્ટીમમાં, પાણીમાંથી સ્ટીમ થયું, તો દેર ઇઝ સમ કેરેક્ટરિસ્ટિક્સ દેટ રિમેન કોન્સ્ટન્ટ. સમજાય છે કે નહીં? જે પાણી સ્ટીમમાં કન્વર્ટ થયું, તો દેર ઇઝ સમ કેરેક્ટરિસ્ટિક્સ દેટ ડિફરન્શિયેટ સ્ટીમ વિથ અ નોર્મલ ગેસ. વોટ ઇઝ ધેટ કેરેક્ટરિસ્ટિક્સ? ધ ગુણ ઓફ સ્ટીમ, કે એ હજી પાણીના ગુણો ધરાવે છે. ધરાવે છે ને સ્ટીમમાં હજી એ પાણીના ગુણો છે કે નહીં? કે એને તમે કન્ડેન્સ કરો તો પાછું પાણી થઈ જાય છે, અથવા તો એનામાં પણ એવી વેટનેસ પ્રોપર્ટી છે. એનામાં પણ અમુક એવા, અમુક ને એક્ચુઅલી બધા જ ગુણો એવા છે જે પાણીમાં પણ હતા, પણ એની પર્યાયો બદલાય છે એટલે હવે આપણને અલગ ફોર્મમાં દેખાય છે. તો એવા જે ગુણો કોન્સ્ટન્ટ રહેવા, ઇવન ઇન ધ ચેન્જ, દેટ ઇઝ ધ કોન્સ્ટન્સી પાર્ટ. પરમાણુ એને જ રહ્યા છે, એ તો છે જ, કે પરમાણુ એ જ લિક્વિડ ના ગેસિયસ થઈ ગયા, એ પરમાણુ ના અમુક ગુણો જે હતા એ ગુણો પણ એમને એમ રહ્યા છે. હવે આ તો આપણે એકદમ સ્થૂળ એક્ઝામ્પલ જોઈએ છે એટલે ગુણોમાં અમુક ને અમુક એવું પ્રશ્ન આવે, બાકી પર્યાય બદલાતા બધા જ ગુણો એમને એમ રહે છે, બધા જ ગુણો એમને એમ રહે છે. બીજું એક્ઝામ્પલ જોઈએ કે ગઈકાલે હું હતો કે નહીં, આજે પણ હું છું કે ને. તો ગઈકાલે જે હું હતો, આપણે મેં ખુશને લાસ્ટ વીક જોયો હતો અને ખુશને હું હવે જોઉં છું, આ એ જ ખુશ છે એની શું ગેરંટી? કે એને લાસ્ટ વીક વાળ નાના હતા થોડા, હવે વાળ બદલી ગયા હતા, એને ચાંદલો નહીં કર્યો હતો લાસ્ટ વીક, આજે કર્યો છે, છે કે નહીં? તો બદલાવ દેખાય છે કે નહીં આપણને? દેખાય છે ને, પર્યાય બદલાય દેખાય છે. હવે આ તો ઓલું છે, પણ હવે સપોઝ એક વીકમાં ડસ્ટર ખરાબ થઈ ગયું, લાસ્ટ વીક એકદમ બ્રાન્ડ ન્યુ હતું, પણ આ એ જ ડસ્ટર છે કેવી રીતના આપણને ખબર પડે? કે એમાં પણ અમુક અંશ એવા છે ને કે જે લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું ત્યાંની આપણી મેમરીઝમાં છે કે હા જો આ ખુશ છે. અરે આ તો એ જ છે, આજે આપણે કમ્પેર કરીએ છીએ. હવે કોઈ ફ્રેન્ડ આપણને 5 યર્સ પછી મળે તો અરે તું જરાય બદલાયો નથી, નથી આપણે કેવી રીતના કહીએ કે આપણે ક્યાં ત્યાંની કઈ મેમરી છે આપણને જૂની અને એને કમ્પેર કરીએ છીએ કે અરે જરાય બદલાયો, ખ્યાલમાં આવે છે કે નહીં? તો એક એવો અંશ પણ છે ને જે જીવ એ પર્યાયનો, અત્યારનો તો પર્યાયનો અંશ એવો છે કે જે બદલાતો નથી, અને એક અંશ એવો છે કે બદલાયા કરે છે, વાળ વધે છે, નખ વધે છે, આવી વધે છે ને, સમજાય છે કે નહીં? આ તો અગેન ટૂડ એક્ઝામ્પલ, એટલે પર્યાયના જ અંશમાં આપણે કમ્પેર કરીએ છીએ કે બદલાય છે કે નથી બદલાતું, પણ જીવ તરીકે જોઈએ તો યાર એ જ જીવ છે કે નહીં? એ જ છે કે નહીં? એમાં હવે લાસ્ટ વીકમાં ને આજમાં તો કેટલાય પરમાણુઓ વિખેરાઈ ગયા, કેટલાય નવા ઉમેરાયા, એ આપણને ખબર નથી પડતી, એ તો બહુ સૂક્ષ્મ ચેન્જીસ થાય છે, પણ જીવ ઈનો ઈ જ છે, એની પર્યાય બદલાયા કરે છે. તો આ દરેક દ્રવ્ય વિશ્વમાં 6 દ્રવ્ય છે ને, 6 તો કેટેગરી છે, આમ અનાદિ અનંત દ્રવ્ય, દરેક દ્રવ્યમાં એવી ક્વોલિટી છે કે એક અંશ કોન્સ્ટન્ટ રહે છે અને એક અંશ બદલાયા કરે છે. તો દ્રવ્યનું લક્ષણ શું છે? સત, સત એટલે એક્ઝિસ્ટન્સ, અને એક્ઝિસ્ટન્સનું લક્ષણ શું છે? કે કોઈ પણ દ્રવ્ય જ્યારે એક્ઝિસ્ટ કરે છે તો ટકીને બદલાય છે, વેધર ઇટ ઇઝ જીવ, પૂજલ, ધર્મ, અધર્મ, આકાશ કે કા. આટલું બધાને સમજાય છે? કોઈ પણ દ્રવ્ય ટકીને બદલે છે એ એનું લક્ષણ છે. સપોઝ બીજા એંગલ લઈએ કે ટકીને ન બદલે તો શું પ્રોબ્લેમ આવે? સપોઝ ખાલી બદલાયા કરે, ટકતો અંશ છે જ નહીં. સપોઝ એવું ઇમેજિન કરીએ કે ટકતો અંશ છે જ નહીં, ખાલી બદલાયા કરે છે, તો પ્રોબ્લેમ શું આવે? હા, આ ખુશ એ ખુશ રહેશે જ નહીં કે જે લાસ્ટ વીક હતો, આ એ નથી, આ અલગ જ એન્ટિટી છે, એવું થઈ જાય ને, આ અલગ જ દ્રવ્ય છે. તો દ્રવ્ય એ દરેક સમયે નાશ થવું પડે, અને દરેક સમયે ઉત્પન્ન થાય નવું જ દ્રવ્ય ઉત્પન્ન થાય, લો એન્ડ ઓર્ડર આખો ડિસ્ટ્રોય થઈ જાય. હા, લો એન્ડ ઓર્ડર ડિસ્ટ્રોય થઈ જાય, કેમ કે આજે અપરાધ કોઈ કરે અને જે સજા મળે તો કોઈ બીજું જ પર્સન છે, કે નહીં? એટલે આવું એવું, એટલે થિયોરેટિકલી પણ આવું ફિઝિબલ જ નથી કે કોઈ એવું વસ્તુ હોય જે ખાલી બદલાયા જ કરે, કેમ કે જો ખાલી બદલાયા કરતી હોય તો અનાદિકાળથી 6 દ્રવ્ય જ એ પ્રૂવ નહીં થાય, કેમ કે પહેલા 6 હતા, હવે તો બદલાઈ ગયા, હવે કદાચ 5 જ હોય, કોને ખબર, ખ્યાલ આવે છે કે નહીં? એટલે આવું ખાલી શક્ય નથી. સપોઝ ઇમેજિન કરીએ કે ખાલી ટકતો જ હોય, બદલાતું જ ન હોય, તો શું પ્રોબ્લેમ આવે? તો બધું સ્ટેચ્યુ થઈ જાય ને, આખું યુનિવર્સ સ્ટેન્ડ સ્ટીલ થઈ જાય, કેમ કે કઈ બદલાય જ નહીં, બધું મૂર્તિ જેવું થઈ જાય. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે તમને કે આખું યુનિવર્સ સ્ટેન્ડ સ્ટીલ થઈ જાય, કોઈ પર્યાય બદલાય જ નહીં, તો સંસારી સંસારી જ રહે, ભગવાન ભગવાન જ રહે. ખ્યાલમાં આવે છે? ભલે નિગોજનો જીવ બિચારો દુઃખ જ ભોગવ્યા કરે, તો એવું પણ શક્ય નથી. તો એક જ પોસિબિલિટી શક્ય શું છે? કે એક અંશ ટકતો છે, એક અંશ બદલાતો છે. પણ એમાં પણ એ બહુ ક્લિયર હોવું જોઈએ કે વસ્તુ જે છે એમાં કઈ બે ભાગ નથી કે એક ભાગ ટકે છે અને એક ભાગ બદલાય છે. આખી વસ્તુ જ ટકે છે અને આખી વસ્તુ જ બદલાય છે. અંશ તો ખાલી ભાષામાં બોલવામાં આવે છે, સમજાવવા માટે બોલવામાં આવે છે, પણ આખી વસ્તુ ટકે છે અને આખી વસ્તુ જ બદલાય છે. આવા વસ્તુ સ્વરૂપને અનેકાંત કહેવાય છે. અનેકાંત એટલે કે પરસ્પર વિરોધ. અનેકાંત એટલે અનેક પ્લસ અંત. અંત એટલે ધર્મ, અંત એટલે ધર્મ ગુણ, અંત એટલે ગુણ. તો પરસ્પર એવા અનેક ગુણો છે જીવમાં અથવા પુદ્ગલમાં, દરેક દ્રવ્યમાં, જે એકબીજાથી ઓપોઝિટ પ્રતિભાસે છે, એકબીજાથી ઓપોઝિટ લાગે છે, પણ તો પણ કો એક્ઝિસ્ટ કરે છે. દરેક વસ્તુમાં એવા પરસ્પર ઓપોઝિટ દેખાતા અનેક ગુણો છે પણ કો એક્ઝિસ્ટ કરે છે, એવું વસ્તુનું સ્વરૂપ એને કહેવાય અનેકાંત વસ્તુનું સ્વરૂપ. વિપરીત એટલે હા, ઓપોઝિટ જે કહો છો, હા, જેવી રીતના કે આ દ્રવ્ય નિત્ય પણ છે અને અનિત્ય પણ છે, નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. હવે કાઉન્ટિંગ કરવા જઈએ સપોઝ તો દ્રવ્ય હું જીવ કેટલા દ્રવ્ય છે? એક જ દ્રવ્ય છે ને, એક જ દ્રવ્ય છે. એની પર્યાયો કેટલી છે? દરેક સમય નવી નવી થાય છે, તો અનાદિ અનંત અનંત પર્યાયો છે. તો મને મારી જાતને દ્રવ્ય એંગલથી જુઓ તો હું એક જ છું, પર્યાય એંગલથી જુઓ તો હું અનંત છું. કઈ અપેક્ષાથી વાત કરવામાં છે ને કોઈ પણ એક જ એંગલને એક્સપ્લેન કરી શકાય છે. ખ્યાલ આવે છે? વાત કરતી વખતે કોઈ પણ એક જ એંગલને એક સાથે એક્સપ્લેન કરી શકાય છે, તો ત્યારે એમ કહેવામાં આવે કે આ એંગલથી કહેવામાં આવે તો હું આવું. ખ્યાલમાં આવે છે? પણ વસ્તુને જોવામાં આવે તો દરેક વસ્તુ એક સાથે રહેલી છે, તો વસ્તુ અનેકાંત છે. અને વાત કરવાની શૈલી એ શ્યાદવાદ છે. શ્યાદવાદ શું છે? કોઈ એક એંગલથી સમજાવવું. એને પણ આપણે લખીને જોઈ લઈએ. શ્યાદવાદ, વાદ એટલે બોલવું, કહેવું, સમજાવવું. શ્યાદ એટલે કોઈ એક અપેક્ષા, કોઈ એક અપેક્ષાથી સમજાવવામાં આવે કે દ્રવ્ય સ્વભાવથી હું કેવો છું તો નિત્ય છું, પર્યાય સ્વભાવથી હું કેવો છું અનિત્ય છું. ખ્યાલ આવે છે? દ્રવ્ય અપેક્ષાથી હું કેવો છું તો એક જ છું, પર્યાય અપેક્ષાથી અનેક છું. મારું આયુષ્ય કેટલું? દ્રવ્ય અપેક્ષાએ અનાદિ અનંત, પર્યાય અપેક્ષાએ જેટલું છે 50-60-70-80 વર્ષ છે. ખ્યાલ આવે છે કે નહીં? એ પણ કુળ પર્યાય અપેક્ષા છે, કેમ કે આખી મનુષ્ય ભવને એક પર્યાય કહું છું. બાકી ખરેખર જોવા જઈએ તો પર્યાય અપેક્ષા આયુષ્ય કેટલું? એક સમયનું. પર્યાય અપેક્ષાએ મારું આયુષ્ય કેટલું? એક સમયનું, કેમ કે દરેક સમયે પર્યાય બદલાય છે. આ ખ્યાલમાં આવે છે? આવા પરસ્પર વિરુદ્ધ અનેક, આવું તમે કપલ્સ ગોતવા જાઓ ને તો અનેક કપલ્સ દરેક દ્રવ્યમાં મળે છે. એટલે દરેક દ્રવ્ય અનેકાંત સ્વરૂપ છે એને સમજાવવાની પદ્ધતિ યાદ. બોલો. સમય એટલે ક્ષણ, જે ટાઈમ જે ચેન્જ થતો રહે છે ને, તો ટાઈમ જે ચેન્જ થાય છે એનો નાનામાં નાનો અંશ એને કહેવાય એક સમય. ઇટ ઇઝ વેરી 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 સ્મોલ, મચ લેસ ધેન અ સેકન્ડ. એક સેકન્ડનો અસંખ્ય સમય આવી જાય. જો હવે આપણે બુક માંથી જોઈએ છે, આજે બધું સમજાવે એ આમાંથી વાંચીએ છે. જો ક્વેશ્ચન નંબર 61 છે મારામાં, પેજ નંબર 18 છે. તમારું પેજ નંબર કયું છે જુઓ? મળ્યું બધાને? ઓકે. સતનું લક્ષણ શું છે? ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. આ મોક્ષ શાસ્ત્ર એટલે કે તત્વાર સૂત્રનું ઓરિજિનલ સૂત્ર છે. જે ઉત્પાદ વ્યય દ્રવ્ય સહિત છે તે સત છે. સત એટલે હયાતી, વસ્તુનું એક્ઝિસ્ટન્સ. અને કેવું છે એક્ઝિસ્ટન્સ? ટકીને બદલાવા જેવું, એટલે કે ઉત્પાદ વ્યય ધ્રુવ સહિત છે. ઉત્પાદ કોને કહેવાય? કે દ્રવ્યમાં નવીન પર્યાયની ઉત્પત્તિને ઉત્પાદ કહેવાય. જેમ કે માટીમાંથી ઘડાનો ઉત્પાદ, જેવલી માટી હતી એમાંથી ઘડો બનાવ્યો ને, તો ઘડો બન્યો, શું ડિસ્ટ્રોય થયું? પર્યાય. પણ પહેલા શું હતું? ઘડાની પહેલા માટી, પણ એના ઉલટ માટી તો સબસ્ટન્સ થઈ ગયું. પહેલા એના ઓલા જે પણ ડાઉ ફોર્મમાં હતું ને, એને પલાળીને એકદમ એનું ડાઉ જેવું બનાવ્યું હતું, પિંડ, એને ડિસ્ટ્રોય કરીને ઘડો બનાવ્યો. ખ્યાલમાં આવે છે? એ પિંડ ફોર્મ ડિસ્ટ્રોય થયું, ઘડાનું ફોર્મ બન્યું, અને માટી તો માટી તરીકે એમને એમ જ હોય બંને વસ્તુમાં. ખ્યાલ આવે છે કે નહીં? જો દ્રવ્યમાં નવીન પર્યાયની ઉત્પત્તિને ઉત્પાદ કહે છે, જેમ કે માટીમાંથી ઘડાનો ઉત્પાદ. વ્યય પૂર્વ પર્યાયના નાશને વ્યય કહે છે, જેમ ઘટ પર્યાયનો ઉત્પાદ થતા માટીના પિંડ પર્યાયનો વ્યય. અને દ્રવ્ય બંને પર્યાયમાં ઉત્પાદ અને વ્યયમાં દ્રવ્યનું સદ્રષ્ટારૂપ કાયમ રહેવું તેને દ્રવ્ય કહે છે. સદ્રષ્ટા એટલે કે એમને એમ સમાનતા, સમાન રૂપે કાયમ રહેવું એને દ્રવ્ય કહે છે. જેમ કે પિંડ અને ઘડાના પર્યાયમાં માટીનું કાયમ ટકી રહેવું. આપણે જેવી રીતના પાણી અને સ્ટીમનું લીધું ને, પાણી અને સ્ટીમ એમાં વોટરનું વોટર રહેવું એને ધ્રુવ કહેવાય. આટલું ક્લિયર છે? હવે આગળ આ તમે જોશો ને, આપણે અત્યાર સુધી જે જોયું એ બધા બેઝિક ક્વેશ્ચન, એ બધા બેઝિક ક્વેશ્ચન ને બધું હતું. હવે આ જે બધા છે ને, આ મૂળ તત્વની વાતો છે. એટલે હવે જો બધા મોટા મોટા શાસ્ત્રના રેફરન્સ આવશે કે જો આ શાસ્ત્રમાં આ કીધું, આ શાસ્ત્રમાં આ કીધું, એટલે આપણે તત્વાર્થ સૂત્રમાંથી જોયું, હવે આગળ પંચાધ્યાયીમાંથી જોઈએ છે. શું કહે છે? કે દ્રવ્યનું લક્ષણ સત્ય છે. કે આપણે પહેલા જોયું કે દ્રવ્યનું લક્ષણ અસ્તિત્વ છે, માટે ઉત્પાદ, વ્યય અને દ્રવ એ ત્રણેયથી યુક્ત સત એ દ્રવ્યનું લક્ષણ છે. એટલે શું કહે છે? કે દ્રવ્યનું લક્ષણ સત અને સતનું લક્ષણ ઉત્પાદ વ્યય ધ્રુવ. એટલે દ્રવ્યનું લક્ષણ શું થયું? ઉત્પાદ વ્યય ધ્રુવ સહિતનું અસ્તિત્વ. ખ્યાલ આવે છે? એ ત્રણેયથી યુગપદ એટલે કે એક જ સમયે યુગ માનવાથી જ સત સિદ્ધ થાય છે. વસ્તુ સ્વતઃ સિદ્ધ છે તે જ પ્રમાણે તે સ્વતઃ પરિણામનશીલ પણ છે. તેથી અહીં સત નિયમથી ઉત્પાદ વ્યય ધ્રુવ સહિત છે. દરેક વસ્તુ પોતાની રીતે ટકી રહે છે ને, કે કોઈ ભગવાન આવીને એને ટકાવી રાખે છે એવું તો નથી ને. કોઈ બધા પૂજગલ પરમાણુ પણ પોતપોતાની રીતે પોતપોતાના ફોર્મમાં, હવે આ ચોકમાં કેટલાય પરમાણુ હશે, બધા પોતપોતાનું ભવિષ્ય લઈને આવ્યા છે ને. એને આ થોડું આગળ લઈ લો ને, આપણે છે ને આને અલગ અલગ ભાષામાં અલગ વસ્તુ કહેવાય. કોઈક નસીબ કે, કોઈક ભવિતવ્ય કે કયા પરમાણુ ક્યાં જશે, આપણે કોઈ એને ક્રમબદ્ધ કહીએ છીએ. આપણે ખ્યાલ આવે ને, એ એક જ વસ્તુને કહેવાની અલગ અલગ શબ્દો છે. આમાં જેટલા અનંત પરમાણુ છે અથવા અનેક અસંખ્ય છે જેટલા હોય, તો ક્યાંથી આવ્યા બધા? કોઈ એક જગ્યાએ પડ્યા હતા ને બધા જમા થયા છે? ક્યાંક ક્યાંકથી માટીમાંથી પ્યોરિફાય થઈ થઈને કેલ્શિયમ કાર્બોનેટ બન્યું ને એમાંથી આ બન્યા છે. હવે અમુક લખાય છે, અમુક હજી આમાં છે, અમુક મારા હાથ પર લાગી ગયા. બધા પોતપોતાનું ભવિષ્ય લઈને આગળ જાય છે કે નહીં? જાય છે ને. તો દરેક દ્રવ્ય સ્વતંત્ર પોતાની રીતે ટકે છે અને એની પર્યાયમાં પણ પોતાની રીતે પરિણમે છે. ખ્યાલમાં આવે છે? તો આમાંથી અધ્યાત્મ શું નીકળે છે? કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરી શકતું, એક ચોકનું પાર્ટિકલ બીજા પાર્ટિકલનું કઈ કરી શકતો નથી. ખ્યાલમાં આવે છે? કે એક જીવ આ ચોકનું શું કરી શકે? આ અક્ષર કોને લખ્યું? આ બોર્ડ પર લખ્યું કોને? વ્યવહારથી એમ કહેવાય કે મેં લખ્યું, પણ એ અભિમાન માટે નથી, એ લોક વ્યવહાર માટે છે. લોક વ્યવહારમાં એમ જ કહેવાય કે ભાઈ કોઈ બીજો આવીને લખી નથી ગયો, આ તો આમણે લખ્યું. સમજાય છે? પણ નિશ્ચયની વાત શું છે? કે આ ચોકે પણ બોર્ડ પર નથી લખ્યું, ચોકે પણ બોર્ડ પર નથી લખ્યું. દરેક પરમાણુ પોતપોતાની યોગ્યતાથી પોતાની રીતે ત્યાં ગયા છે અને એનાથી આવો તરંગ અક્ષર બને છે. એ પોતાની રીતે ખરીને આગળ ગયા છે. ખ્યાલમાં આવે છે? એક પૂજગલ બીજા પૂજગલ નું નથી કરી શકતું, તો એક જીવ બીજા જીવનું કે એક પૂજગલ જીવનું કેવી રીતના કઈ કરી શકે? દરેક જીવ પોતાની રીતે ટકે છે, પોતાની રીતે પરિણમે છે. હજી આગળ જતા ક્રમબદ્ધ ને બધું આવશે, આપણે જોઈએ. ચલો આગળ વાંચીએ, થર્ડ પોઈન્ટ જોઈએ છે. હવે આમાં જો સ્લાઇડ વધારે કોમ્પ્લિકેશન એડ થાય છે. પેલા આપણે જોઈ લઈએ પછી હું વાંચું છું. સમજો, આ ટાઈમ એક્સિસ છે. આ ટાઈમ એક્સિસ છે અને કોઈ પર્સન દાદરા ચડે છે તો સમજો દરેક સેકન્ડમાં એક દાદરો ચડે છે. આ 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, બરાબર છે? હવે એક પર્સન છે, એને ઉપર દાદરો ચડવાનો. 0 સેકન્ડમાં અહીંયા છે તો 1 સેકન્ડમાં અહીંયા પહોંચે છે, બરાબર? સેકન્ડમાં અહીંયા પહોંચે છે. આ એક્ઝામ્પલ સમજાય છે અને આગળ 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 પહોંચે છે. હવે આમાં ઉત્પાદ વ્યય ધ્રુવ લગાવો તો કેવી રીતના લગાવાય? કે પર્સન તો એમને એમ રહે છે, એ પર્સન તો એમને એમ ટકે છે, બરાબર? એટલે એ તો ધ્રુવ છે. પર્સન દાદરા બધું ધ્રુવ છે, બરાબર? શું બદલાય છે? એની પર્યાય બદલાય છે. દરેક સેકન્ડે નવી પર્યાય ઉત્પન્ન થાય છે. સમજો, આપણે 1 અને 2 ની વચ્ચે લઈએ તો 1 સેકન્ડે એ પર્સન અહીંયા હતો, 2 સેકન્ડે પર્સન અહીંયા. પર્સન તરીકે ધ્રુવ રહ્યો, પણ 1 સેકન્ડથી 2 સેકન્ડ જતા અહીંયાની પર્યાય નો વ્યય થયો અને ઓલી પર્યાય નો ઉત્પાદ. આટલું ક્લિયર છે બધાને? અહીંયા એટલું બધું કોમ્પ્લિકેટેડ નહીં જાવ. પૂજગલ કાલ ને આપણે એટલું બધું, આ તો પર્સન એક ચડ્યો એટલે અત્યારે મનુષ્ય વ્યવહાર તરીકે જ લો. એ આખા જીવ દ્રવ્ય બધું જ, જીવ પૂજગલ બધું, એની આ વર્તમાન અવસ્થાનો નાશ થયો અને ભવિષ્યની અવસ્થા ઉત્પન્ન થઈ. એઝ યુ ગો ફ્રોમ 1 સેકન્ડ ટુ 2 સેકન્ડ. આટલું ક્લિયર છે બધાને? ઓકે, તો હવે એ મનુષ્ય ધ્રુવ, બરાબર, ટાઈમ નંબર 1 વ્યય, ટાઈમ નંબર 2 ઉત્પાદ. આપણે જનરલી આવી રીતના જ લઈએ ને? આપણે જનરલી આવી રીતના લઈએ કે નહીં? અહીંયા થોડુંક અલગ છે, અહીંયા થોડું અલગ છે, એ મારે સમજાવવું છે. શું કહે છે? કે આવી રીતના 2 સમયમાં ઉત્પાદ વ્યય અપ્લાય ન કરવો, 1 જ સમયમાં ઉત્પાદ વ્યય અપ્લાય કરવો. દરેક વસ્તુનું સ્વરૂપ 1 જ સમયમાં ઉત્પાદ વ્યય ધ્રુવ ત્રયાત્મક છે, એ અહીંયા આપણને કહે છે આ પોઈન્ટમાં. તો હવે કેવી રીતના, હવે આ સેકન્ડ જ પર્યાયમાં તમારે ઉત્પાદ વ્યય લગાવો તો હાઉ ડઝ ઇટ અપ્લાય? હા, પણ ધેટ ઇઝ સ્ટીલ નોટ ડન યેટ. એ તો થશે ત્યારે થશે. એવી રીતના છે ને કે આ છે ને ટાઈમનું થોડુંક એવું સ્વરૂપ છે, જેવી રીતના કે તમને બધાને ખ્યાલ હશે કે કોઈ જીવ અહીંયા મરી જાય, સમજો, અને એને સપોઝ દેવગતિમાં જવાનું છે કે નરકમાં જવાનું છે, ગમે તે એ જ ડાયરેક્શનમાં જાય તો કેટલા ટાઈમ લાગે એને જતા ત્યાં? 1 સમય લાગે એને ત્યાં પહોંચતા, બરાબર? તો સમજો અહીંયા 500 પર એ મરી ગયો આગળ જતા, અને 500 પર મરી ગયો અને એને 1 સમય લાગે છે જતા, તો ત્યાં ક્યાં કયા સમયે બોન્ડ થશે? 501 પર બોર્ન થવો જોઈએ ને, ખ્યાલ આવે છે? 501 પર થવો જોઈએ કે નહીં? પણ એવું નથી, સમયનું એવું જ વિચિત્ર સ્વરૂપ છે કે તમે એક સમય જતા લાગે છે, પણ જે સમય અહીંયા મરે છે એ જ સમય ત્યાં ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવે છે? ફરીથી આ એક એક્ઝામ્પલ લીધું, બીજું એક્ઝામ્પલ લઈએ. હવે એને બે સમય લાગવાના હોય તો એ 501 પર બોર્ન થાય, કે 500 અને 501 એમ. જે સમય ત્યાં પહોંચે છે એ જ સમયે જન્મે છે, અને જે સમય અહીંયા મરે છે એ જ સમય ત્યાં પહોંચે છે, એવું જ એનું સ્વરૂપ છે. એક બીજું એક્ઝામ્પલ લઈએ કે સમજો, મેં પગ ઉપાડ્યો અને પગ નીચે મૂક્યો, ઉપાડ્યો ને નીચે મૂક્યો, રાઈટ? તો મેં કયા સમયે નીચે મૂક્યો અને કયા સમયે ઉપર હતો? કોઈ પણ એક ક્રિયા, એક સમયની ક્રિયા થાય છે ને, તો એ જ સમયની ક્રિયામાં નીચેનો ભાગ ગણવો કે ઉપરનો ભાગ ગણવો? એને બે રીતે વર્ણન કરી શકાય છે. એક રીતે વર્ણન કરાય કે પૂર્વ સમયમાં પગ ઊંચો હતો અને નેક્સ્ટ સમયમાં પગ નીચે પડ્યો, બરાબર? એ એક રીતે વર્ણન કરવાની પદ્ધતિ છે. અને બીજી રીતે વર્ણન કરવાની પદ્ધતિ છે કે એ જ સમયમાં એને પગ મૂક્યો. ખ્યાલ આવે છે? હવે એક સમય જે છે એ તો કાળનો એવો અંશ છે કે હવે નાના, એનાથી નાનું થઈ શકે એમ નથી, બરાબર? એનાથી હવે પાછું નાનું થઈ શકે એમ નથી. તો કોઈ જીવ અહીંયા એનો નાશ થયો કેવી રીતના થાય? કે આજે કાળમાં પૂર્વ પર્યાયનો નાશ થયો, પૂર્વ પર્યાયનો નાશ થયો અને વર્તમાન પર્યાયનું ઉત્પન્ન થયું, બરાબર? પૂર્વ પર્યાયનો નાશ થવો અને વર્તમાન પર્યાયનું ઉત્પન્ન થવું, આપણે જે કાળને ગેપ તરીકે દેખાડે છે ને, પણ કાળ એક સમય જ એકચ્યુઅલી જસ્ટ લાઈન, જસ્ટ એક ક્ષણ છે. તો પૂર્વ પર્યાયનો નાશ થયો અને નવીન પર્યાયનો ઉત્પાદ થવું, એકચ્યુઅલી એને બે રીતે જોઈ શકાય કે કાં તો પૂર્વ પર્યાય પહેલાની પર્યાય હતી જે ત્યાં જ નાશ થઈ ગયો અને અહીંયા નવીન પર્યાય ઉત્પન્ન થયો જે આ અપેક્ષા છે, કાં તો એને બીજી એંગલથી જોઈ શકાય કે અહીંયા જ એનો નાશ થયો અને અહીંયા જ નવી પર્યાય ઉત્પન્ન થયો. ખ્યાલ આવે છે? આ થોડું કોમ્પ્લિકેટેડ છે, એટલું ઇઝીલી બેસે એવું નથી. તેમ ક્ષણમાં એનો નાશ થયો અને ત્યારે જ બીજી પર્યાયનું ઉત્પાદ થયો. કેમ કે જો આ અપેક્ષા જોઈએ તો દોષ શું આવે છે એવું કહું છું તો તમને વધારે ખ્યાલ આવશે. સપોઝ આ અપેક્ષા જોઈએ તો અહીંયા ત્રીજી પર્યાયનો નાશ થયો અને ચોથી પર્યાયનો ઉત્પન્ન થવાનો છે, તો આ વચમાં જે લાઈન છે ત્યાં જીવ પર્યાય વગરનો થઈ જાય. પણ એવું તો પોસિબલ જ નથી કે કોઈ જીવ પર્યાય વગરનો થઈ જાય છે ને, એવું તો પોસિબલ નથી. એટલે જે સમયે નાશ થાય છે એ જ સમય ઉત્પાદ ગણો તો જ એ કન્ટિન્યુટી રહે. There cannot be any break, not even a transition. ખ્યાલ આવે છે? એક વચમાં લાઈન પણ ના ગણી શકાય. તો કોઈ પણ એક જ સમયમાં પૂર્વ પર્યાયનો વ્યય, નવીન પર્યાયનો ઉત્પાદ અને દ્રવ્યનું ટકી રહેવું, એ ત્રણેય વસ્તુ એક જ સમયમાં થાય તો એ દ્રવ્યની સળંગતા રહે. ખ્યાલ આવે છે? સળંગતા રહે, સળંગતા, કન્ટિન્યુટી રહે. જો બે રીતે જોવાની પદ્ધતિ છે જે હું હમણાં સમજાવતો હતો. એક રીતે જોવાની પદ્ધતિ શું છે કે દ્રવ્ય એના ગુણો અને આ એની વર્તમાન પર્યાય, પછી દ્રવ્ય એના ગુણો કોન્સ્ટન્ટ, આ એની નેક્સ્ટ પર્યાય, બરાબર? એક સમય આગળ વધ્યા. અને બીજી રીતે જોવાની પદ્ધતિ શું છે? દ્રવ્ય એના ગુણો, પૂર્વ પર્યાયનો વ્યય, નવીન પર્યાયનો ઉત્પાદ, નેક્સ્ટ દ્રવ્ય ગુણો, પૂર્વ પર્યાયનો વ્યય, નવીન પર્યાયનો ઉત્પાદ. ખ્યાલ આવે છે? ફરક શું છે બેમાં? કે આ ઓલામાં છે ને એક પર્યાય પૂરી થઈ, બીજી પર્યાય ચાલુ થઈ, વચમાં એક આખો ગેપ પડે છે, જ્યારે આમાં એવું કઈ નથી. દ્રવ્યની પૂર્વ પર્યાય દરેક સમયે નાશ થતો જાય છે, નવીન પર્યાયનો ઉત્પાદ થતો જાય છે. ખ્યાલ આવે છે. એટલે એક જ સમયમાં દ્રવ્ય એટલે ઉત્પાદ વ્યય ધ્રુવ દ્રવ્ય ત્રણેય અંશને સ્પર્શે છે. આમાં ગુરુજયસિંહના પ્રવચનમાં ઘણીવાર આવે એવું કે યુગપદ દ્રવ્ય ઉત્પાદ વ્યય ધ્રુવ ત્રયાત્મક છે. જો અહીંયાથી હવે વાંચીએ કદાચ થોડુંક બેટર ખ્યાલ આવશે. પોઈન્ટ નંબર 3, પ્રત્યેક પદાર્થમાં પૂર્વ પર્યાયનો નાશ થઈને જ નવીન પર્યાયનો ઉત્પાદ થાય છે. પણ એમ હોવા છતાં તે પોતાની પ્રવાહ એટલે કે ધારાને છોડતો નથી. એથી જ્ઞાત થાય છે કે પદાર્થ ઉત્પાદ આદિ ત્રયાત્મક છે, એટલે કે ઉત્પાદ વ્યય ધ્રુવ ત્રણેય વસ્તુ એક સાથે છે. પણ અહીં એ ઉત્પાદ અને વ્યયને ભિન્ન કાલવર્તી ન લેતા એક જ કાલવર્તી એક સમયવર્તી જ લેવા જોઈએ. કારણ કે પૂર્વ પર્યાયના વ્યયનો જે સમય છે તે જ નવીન પર્યાયના ઉત્પાદનો સમય છે. દૂધના વિનાશ અને દહીંનો ઉત્પાદ ભિન્ન કાલવર્તી નથી, એક જ સમયમાં એનું કન્વર્ઝન થાય છે. આ પ્રમાણે ઉત્પાદ અને વ્યય એક કાલવર્તી સિદ્ધ થતા સત યુગપદ ઉત્પાદ આદિ ત્રયાત્મક સિદ્ધ થાય છે. આ સમજાય છે? થોડું ઘણું કઈક સમજાય છે? એમ નહી, આજે આ તો થોડું ઉદાહરણ છે. એમ સમજો કે આપડે પાણીને ગરમ કરીએ છે અને એને સ્ટીમ થવાનું છે. આખા પાણીને સ્ટીમ થતા તો કેટલો બધો ટાઈમ લાગે? ઘણો ટાઈમ લાગે. પણ એક એક પરમાણુ ને થતા એટલો બધો ટાઈમ ન લાગે. તો એ પરમાણુ જયારે પાણીમાંથી વરાળ થાય છે, વોટર માંથી સ્ટીમ થાય છે, તો જે પર્યાયમાં એ વોટર છે એ જ પર્યાયમાં સ્ટીમ છે. કહેવાનો મતલબ એમ છે કે વોટર પર્યાયનો નાશ, સ્ટીમ પર્યાયનો ઉત્પાદ અને પાણીનું પાણી તરીકે રહેવું. કેમ કે જો પૂર્વ પર્યાયમાં પાણી પર્યાયનો નાશ થઈ ગયો અને પછીની પર્યાયમાં સ્ટીમ નો ઉત્પાદ થવાનો છે તો બે માં ગેપ પડે છે. ખ્યાલ આવે છે? એક જ સમયમાં ક્રિયાત્મક છે. આનો વોટ ઇઝ ધ પોઈન્ટ હિયર? આ થોડું કોમ્પ્લિકેટેડ છે, પણ એનો ઇમ્પ્લિકેશન શું આપણા ઉપર? ઇમ્પ્લિકેશન એ કે આપણે જે મિથ્યાત્વ પર્યાયનો નાશ કરીને સમ્યક્ત્વ ઉત્પન્ન કરવું છે તો એને એક જ સમયમાં થાય છે. જેવી રીતના પાણીમાં ગરમ થઈને સ્ટીમ થતા પાણીમાં તો આટલા બધા પરમાણુ છે તો એને ટાઈમ લાગે છે, 5-1 મિનિટ લાગે છે. પણ અહીંયા તો એક જ જીવ છે ને, એક જ જીવને મિથ્યાત્વ અવસ્થામાંથી સમ્યક્ત્વ અવસ્થા થતા એક સમય લાગે છે. આપણે એમ કહીએ ને કે સમ્યક્ત્વ થવાનો પુરુષાર્થ કેટલા ટાઈમનો? આમ વ્યવહારથી કહીએ તો ભાઈ 25-50 વર્ષ સ્વાધ્યાય કરો તો તમને કંઈક ગળે ઉતરશે, બરાબર? પણ એ ઉપરથી કહેવાની વસ્તુ છે. પછી શું કહેવાય કે ભાઈ એકવાર આત્માના વિચારમાં તમે ઊંડા ઉતરો તો અંતર મુહૂર્તમાં તમારા બધા શલ્ય તૂટતા જાય છે. 5 લબ્ધિ પ્રગટ થાય, કોઈ સાંભળ્યું છે? 5 લબ્ધિ પ્રગટ થાય છે, એમાં 3 કરણ પરિણામ થાય છે અને એના અનંતર સમયમાં સમ્યક દર્શન થાય છે. કોમ્પ્લિકેશન કરવા માટે ઘણું બધું છે આપણી પાસે. પણ છેવટે એના જે ઇફ યુ કમ ડાઉન ટુ ધ ક્રક્સ એસેન્સ ઉપર આવીએ તો જે સમય મિથ્યાત્વનો નાશ થાય છે એ જ સમય સમ્યક્ત્વની ઉત્પત્તિ થાય છે. અને દ્રવ્ય જીવ તરીકે એમને એમ રહે છે, એટલે એક જ સમયમાં ત્રણેય અંશને સ્પર્શ કરતું દ્રવ્ય ઉત્પાદ એ ધ્રુવ ત્રયાત્મક છે. સમજાય છે? આગળ વધીએ. ચાલો હવે સી દિસ ઇઝ અનધર વેરી ઇન્ટરેસ્ટિંગ. બોલ્યો દેખે વો અભી અલગ ટોપિક હૈ લેકિન આપને પૂછા તો બતાતા 48 મિનિટ -1 સમય દિસ ઇઝ મેક્સિમમ અંતર મુહૂર્ત, બરાબર? ઓર મિનિમમ કિતના હૈ? એક આવલી
પ્લસ વન સમય.
એક આવલી મતલબ એક સેકન્ડ મેં કરોડો આવલિયા હોતી હૈ. તો એક સેકન્ડ કા બહુત છોટા છોટા પાર્ટ ઉસકો એક આવલી કહેતે હૈ. વહાં સે ચાલુ કરકે 48 મિનિટ સે એક સમય કમ તબ તક સભી કો અંતર મુદત હી કહેતે હૈ. ઠીક હૈ, ચલો આગે બોલતે હૈ. ટાઈમ શું થયો? ઓકે, સો વીલ કવર વન મોર પોઈન્ટ. સી આ ફોર્થ પોઈન્ટ માં શું કહે છે? ફર્સ્ટ લાઈન, દરેક દ્રવ્ય સદાય સ્વભાવમાં જ રહે છે. અને એકચુઅલી પહેલા વાંચી દઈએ તો મજા આવશે, પછી એને વિચાર કરીએ. દરેક દ્રવ્ય સદાય સ્વભાવમાં જ રહે છે, તેથી તેને સત કહે છે. તે સ્વભાવ ઉત્પાદ વ્યય દ્રવ્ય સ્વરૂપ પરિણામ છે. બરાબર, આટલું તો આપણે જોઈ લીધું પહેલા. જેમ દ્રવ્યના વિસ્તારનો નાનામાં નાનો અંશ તે પ્રદેશ છે, તેમ દ્રવ્યના પ્રવાહનો નાનામાં નાનો અંશ એ પરિણામ છે. દરેક પરિણામ સ્વકાળમાં પોતાના રૂપે ઉપજે છે, પૂર્વ રૂપથી નાશ પામે છે, અને સર્વ પરિણામમાં એક પ્રવાહ પણ હોવાથી દરેક પરિણામ ઉત્પાદ વિનાશ વિનાનો એક રૂપ ધ્રુવ રહે છે. વળી ઉત્પાદ વ્યય દ્રવમાં સમય ભેદ નથી, એ તો આપણે જોયું. ત્રણેય એક સમય જ છે. આવા ઉત્પાદ વ્યય દ્રવ્યાત્મક પરિણામોની પરંપરામાં દ્રવ્ય સ્વભાવથી સદાય રહેતું હોવાથી દ્રવ્ય પોતે પણ મોતીના હારની માફક ઉત્પાદ વ્યય દ્રવ્યાત્મક છે. જો અહીંયા શું કહે છે? ના ના, પરિણામ એટલે પર્યાય, પરિણામ એટલે પર્યાય. જેવી રીતના કેમ સમજો કે આ હરિયન ભગવાન છે બરાબર. સમજો કે આપણે મહાવીર ભગવાનને લઈએ. તેમનું આયુષ્ય કેટલું હતું? 72 યર્સ. એમાંથી કેટલી એજ પર એ અરિયન થયા? યોર ક્લોઝ. કેટલા હતા? 42. 30 વર્ષે દીક્ષા લીધી, 12 વર્ષે કેવળમાં. તો 42 ની ઉંમરમાં અરિયન થઈ ગયો. તો લેટ્સ ઇમેજિન કે અમે પિક્ચર ડ્રો કર્યું છે, દેટ ઇઝ એજ એટ 42nd યર. બરાબર છે. ઓકે, હવે જેમ મહાવીર ભગવાનનો આત્મા અસંખ્ય પ્રદેશી છે કે નહીં? અસંખ્ય પ્રદેશ છે કે નહીં? તો અહીંયાથી આમ જતા જઈએ તો ક્રમસર પ્રદેશો આવે છે કે નહીં? આવે છે ને, ત્યાં પહેલો પ્રદેશ, બીજો પ્રદેશ, ત્રીજો પ્રદેશ, ચોથો પ્રદેશ, એવું આવે છે ને. આત્માન ગમે તેના લો, આત્માન ક્રમસર પ્રદેશો આવે છે કે નહીં? અને અહીંયા ક્યાંક તો અસંખ્યાત પ્રદેશ અને બહાર. બરાબર છે. અહીંથી અહીંયા જતા કોઈ પ્રદેશનો ક્રમ ભંગ થાય છે કે પહેલા અહીંયા આવ્યા, પછી અહીંયા આવ્યા, પછી અહીંયા આવી ગયા, પછી અહીંયા, એવું થાય છે? એવું નથી. એ ક્રમમાં જતા બધા પ્રદેશો એક પછી એક લાઇનમાં ઓર્ગેનાઇઝ છે ને. એવી જ રીતે જ્યાં 42nd યરમાં કેવલ જ્ઞાન થયું અને 72nd યરમાં નિર્વાણ પ્રાપ્ત થયું, તો વચ્ચેના 30 વર્ષના સમયો આપણે જો લખીએ, પહેલો સમય, બીજો સમય, ત્રીજો સમય, ચોથો સમય, આમથી આમ જતા કોઈ ક્રમ ભંગ થાય છે કે પહેલા અહીંયા હતા, પછી અહીંયા પહોંચી ગયા, પછી અહીંયા આવ્યા, પછી અહીંયા આવ્યા, એવું થાય છે? એવું નથી થતું ને. જેમ એમાં એક્ઝામ્પલ આપ્યું છે ને, એક મોતીની માળા હોય, એ મોતીની માળામાં શું છે સિસ્ટમ? કે લેફ્ટ થી રાઈટ જતા જાઓ તો એક 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 મોતી બધા ક્રમસર આવે છે ને. તમે અહીંયાથી વચમાં અહીંયા જમ્પ કરીને આમ ના આવી શકો, નહીં તો માળા તૂટી જાય. ખ્યાલમાં આવે છે ને? ક્રમમાં જવું હોય તો આમ જ જવું પડે, અને વારાફરતી એક 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 મોતીની માળામાં મણીઓ આવે છે. હવે એક એક મણીને એક એક સમય કરી નાખો તો જેવી રીતના ટાઈમ 42nd યર થી 72nd યર એક 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 મણીની જેમ એક 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 સમય આગળ વધે છે. ખ્યાલમાં આવે છે? તો બધા સમયો કેવી રીતના આવે છે? ક્રમમાં આવે છે. જેવી રીતના આત્માના પ્રદેશો ક્રમસર છે, એવી જ રીતે જીવના પરિણામ ક્રમસર છે. એટલું સમજાય છે? કમ્પેરિઝન કેવી રીતના કર્યું સમજાય છે? આને શું કામ વચમાં લાવ્યા? કે જેવી રીતના તમે પ્રદેશોમાં ક્રમસર જ જવું પડે છે, તમે યુ કાન્ટ જમ્પ. એવું નથી થતું કે રોટલી આપણે બનાવીએ તો પહેલા ઘઉં લઈએ, ઘઉંથી ડાયરેક્ટ રોટલી બની જાય, એના પછી એનો લોટ બનાવીએ, પછી ગોયણા બનાવીએ, એવું નથી થતું ક્યારે. યુ હેવ ટુ ગો ઇન એન ઓર્ડર. બરાબર છે કે નહીં? એવી જ રીતે દરેક દ્રવ્યના પર્યાયો મોતીની માળાની જેમ ક્રમસર આગળ વધે છે. ખ્યાલમાં આવે છે? અને દરેક દ્રવ્ય દરેક સમયે ઉત્પાદ વ્યય દ્રવ્ય ત્રયાત્મક હોવાથી દરેક દ્રવ્ય દરેક સમયે ઉત્પાદ વ્યય દ્રવ્ય રૂપ ત્રયાત્મક હોવાથી કોઈ પણ એક દ્રવ્ય પોતાના અનાદિ અનંત કાળમાં દરેક સમયે પોતાના જ ઉત્પાદ વ્યય દ્રવમાં રહ્યા કરે છે. એ કોઈ બીજા દ્રવ્યના ઉત્પાદ વ્યય દ્રવ્યને સ્પર્શતું નથી, અડતું નથી, કંઈ પરેશાન કરતું નથી. ખ્યાલમાં આવે છે? માટે અનાદિકાળથી લઈને અનંતકાળ સુધી દ્રવ્ય હંમેશા પોતાના જ સ્વભાવમાં રહે છે. ખ્યાલમાં આવે છે? અસંખ્યાત પ્રદેશ છે ને આત્મા. આ તો પ્રદેશ સાથે કમ્પેરિઝન કર્યું છે સમયનું. જેમ સમય એક 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 આગળ વધે છે તો પ્રદેશને આવી રીતના આગળ વધવું પડે છે, એમ એના માટે કમ્પેરિઝન કર્યું છે. જો આમાં આપણે વાંચીએ એટલે ફરીથી આપણું એમાં રિપીટ થશે ને તો બહુ મજા આવશે. કેવી રીતના ચાલુ થાય છે? દરેક દ્રવ્ય સદાય સ્વભાવમાં જ રહે છે. કેવી રીતના પ્રૂવ થાય કે સ્વભાવમાં જ રહે છે? આખું આટલું બધું જે આપણે જોયું એનાથી પ્રૂવ થાય છે. તો ધીસ ઇઝ અવર કન્ક્લુઝન સ્ટેટમેન્ટ, રાઈટ? એને સાઈડ પર રાખો, વી વિલ કમ બેક ટુ ઇટ. જો સ્વભાવ ઉત્પાદ વ્યય દ્રવ્ય સ્વરૂપ પરિણામ છે, જેમ દ્રવ્યના વિસ્તારનો નાનામાં નાનો અંશ પ્રદેશ, આ એક પ્રદેશ છે ને, વિસ્તારનો નાનામાં નાનો અંશ એક પ્રદેશ છે, દ્રવ્યના વિસ્તારનો નાનામાં નાનો અંશ એક પ્રદેશ, તેમ દ્રવ્યના પ્રવાહનો નાનામાં નાનો અંશ એક પરિણામ. ક્લિયર? આટલું તો ક્લિયર છે? બધાને ક્લિયર છે ત્યાં પાછળ? જેવી રીતે આપણે એવું સાયન્સમાં ફોર્થ ડિમેન્શન કહે ને કે થ્રી ડાયમેન્શન આર XYZ, XYZ, ફોર્થ ડાયમેન્શન એ સાયન્સ, એનું આપણે કહીએ ને. તો અત્યારના મને આપણે એક્સિસમાં મૂકવું હોય તો અહીંયાથી આટલું, અહીંયાથી આટલું, હાઈટમાં આટલું એમ મૂકીએ, અને ટાઈમ એક્સિસમાં કે ભાઈ જન્મથી લઈને આટલું. ખ્યાલમાં આવે છે કે નહીં? તો જેવી રીતના પ્રદેશનો એવી રીતના નાનામાં નાનો અંશ, સોરી, દ્રવ્યનો વિસ્તારનો નાનામાં નાનો અંશ શું છે? પ્રદેશ. પ્રદેશ એટલે કે એક 1/1/1 નો ક્યુબ. ખ્યાલમાં આવે છે? એવી રીતના ટાઈમનો નાનામાં નાનો અંશ શું છે? સમય. અને સમય પણ દ્રવ્યના પરિણામ એટલે કે દ્રવ્યની પર્યાય. દરેક દ્રવ્યની સેન્સમાં મૂકવું છે ને, ખાલી ટાઈમના સેન્સમાં નથી મૂકવું, તો દ્રવ્યનો પરિણામ. આગળ, દરેક પરિણામ સ્વકાળમાં જ પોતાના રૂપે ઉપજે છે, પૂર્વરૂપથી નાશ પામે છે, અને સર્વ પરિણામોમાં એક પ્રવાહ પણ હોવાથી દરેક પરિણામ ઉત્પાદ વિનાશ વિનાનો એક રૂપ ધ્રુવ રહે છે. જેવી રીતના ત્યાં મોતીની માળા આપણે જોઈ, આ પ્રદેશ સાથે કમ્પેરિઝન છે, એનું પ્રદેશ સાથે કમ્પેરિઝન છે. કે સપોઝ મોતીની માળાને એક્સટેન્ડ કરીને રાખી હોય તો જેમ આ લેફ્ટ ટુ રાઈટ જતા એક એક પ્રદેશ ગણતા ઓર્ડર વાઇઝ આવે છે, એક એક મોતી ગણતા ઓર્ડર વાઇઝ આવે છે, એવી રીતના દ્રવ્ય ની પર્યાય નો પ્રવાહ જોતા એક એક પર્યાય ઓર્ડર વાઇઝ આવે છે. આપણે પણ જન્મ થી એ સિક્વેન્શિયલી વધીએ છે ને, એમ જ થતું કે જન્મ થી સીધા બુઢા થઈ ગયા પછી યંગ થયા, એવું એવું ક્યારે થતું નથી ને. એક એક પર્યાય નો પ્રવાહ ક્રમમાં આવે છે, બરાબર. અને ક્રમમાં પણ કેવી રીતના આવે છે કે દરેક સમયે પૂર્વ પર્યાય નો અભ્યય એ નવીન પર્યાય નો ઉત્પાદ, અને દ્રવ્ય નો દ્રવ્ય તરીકે કાયમ રહેવું એ દરેક સમયે દ્રવ્ય ઉત્પાદ વ્યય ધ્રુવ ત્રયાત્મક છે. આગળ વાંચે, વળી ઉત્પાદ વ્યય દ્રવ્યમાં સમય ભેદ નથી, ત્રણેય એક જ સમયે છે. હવે સી ધીસ ઇઝ અ ક્રિટિકલ સ્ટેટમેન્ટ, કે આવા ઉત્પાદ વ્યય દ્રવ્યાત્મક પરિણામોની પરંપરામાં દ્રવ્ય સ્વભાવથી જ સદાય રહેતું હોવાથી, ક્યા કહેતે હૈ કે હરેક દ્રવ્ય હરેક સમય મેં અપને હી ઉત્પાદ વ્યય દ્રવ્ય મેં રહેતા હુઆ ઉસી કી પરંપરા મેં રહેતા હૈ. દરેક દ્રવ્ય પોતાના જ ઉત્પાદ વ્યય દ્રવ્યની પરંપરામાં રહેતા કોઈ પર દ્રવ્ય ના ઉત્પાદ વ્યય દ્રવ્ય ને પરેશાન કરતું જ નથી. ખ્યાલમાં આવે છે? એક્ઝામ્પલ તરીકે જોઈએ કે જીવ દ્રવ્ય નું કામ શું છે, જાણવું, દેખવું, જ્ઞાન કરવું આદિ. આ માઇક પકડવું કયા દ્રવ્ય નું કામ છે? આ માઇક કોને પકડેલો છે? માઇક કહેતા પણ એક પૂતગલ નથી, ખ્યાલમાં આવે છે? આ હાથ પણ એક પૂતગલ નથી, આ અનંત પરમાણુ, આ અનંત પરમાણુ. કયા પરમાણુ એ કયા પરમાણુ પકડી રાખ્યો છે? સમજાય છે કે નહીં? એટલે જ્યાં એ સૂક્ષ્મતાથી વિચાર કરીએ કે એક એક દ્રવ્યને સેપરેટ કરી નાખો, તો જીવનું કામ શું છે કે જાણવું, દેખવું આદિ, જે પણ એના પરિણામોમાં નિરંતર રહે છે. પૂતગલ દ્રવ્યમાં પણ એના પરિણામોમાં નિરંતર રહે છે. આ પૂતગલ, આ માઇક નું કામ શું છે? વોઇસ એમ્પ્લિફિકેશન છે ને. હવે માઇક ની આ જે ગ્રીલ છે એમાંથી ક્યાં એમ્પ્લિફાઈ થાય? વોઇસ થાય છે. કેમ કે એનું કામ શું છે? એનું કામ બસ ગ્રીલ તરીકે રહેવું ને જે પણ સાઉન્ડ ને ફિલ્ટર કરવું કે વોટ એવર, તો એના પરિણામોમાં નિરંતર રહે છે. સમજાય છે કે ને? આવું સૂક્ષ્મતાથી વિચાર કરતા વિશ્વના દરેકે દરેક પરમાણુ, સૂક્ષ્મ સૂક્ષ્મ પરમાણુ પોત પોતાના ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્ત પરિણામોમાં નિરંતર રહે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ જ કરી શકતું નથી. ઇનફેક્ટ અહીંયા શું કહે છે કે આવા પરિણામોની પરંપરામાં દ્રવ્ય કાયમ રહેતું હોવાથી દ્રવ્ય સદાય સ્વભાવમાં જ રહે છે. જે પહેલી લાઈન જે આપણે જોઈ ને, ખ્યાલમાં આવે છે? ખ્યાલમાં આવે છે? આ જૈન ધર્મ નો મહા સિદ્ધાંત છે. કેમ કે આને તમે બહાર કોઈને પણ પ્રૂવ કરવા જાઓ ને તો કોઈને બેસે જ નહીં કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કઈ કરતું નથી. ડાયરેક્ટ સ્ટેટમેન્ટ કહીએ ને, પેટ્રોલ થી ગાડી ચાલતી નથી, બાઈ રોટલી બનાવતી નથી, આ ટોપી જે છે એ માથાના આધારે નથી, તો લોકો આપણને ગાંડા સમજે. લોકો જોડો ગુરુદેવજીના ટાઈમમાં જૈન ને જ એમ કે સોનગઢ વાળાની ગાડી તો પેટ્રોલ થી નથી ચાલતી, ખ્યાલમાં આવે? બીજા જૈનો આવી રીતના વાત કરતા હતા. કેમ કે આ સૂક્ષ્મ લેવલ થી વિચાર કરીને એ સમજવાની ત્યારે શક્તિ નથી લોકો, ખ્યાલ આવે છે કે નહીં? પણ કયા એંગલ થી વાત કરવામાં આવે છે, કયા સિદ્ધાંત ને કહેવામાં આવે છે અને કયા પ્રિન્સિપલ્સ થી સમજાવવામાં આવે છે એ સમજાતા બધું બહુ એપરન્ટ લાગે છે. હા, બરાબર વાત છે, ખ્યાલ આવે છે કે નહીં? સમજાય છે બધાને? તો આપણે અહીંયા ચાર પોઈન્ટ સુધી જોયું. હજી ઉત્પાદી વ્યય ધ્રુવ નું હજી થોડું આગળ છે. પછી દ્રવ્ય ને સમજાવવાની બીજી પદ્ધતિ લેશે, જે આપણે પહેલા જ જોઈ લીધી, દ્રવ્ય ગુણ પર્યાય. તો દ્રવ્ય ઓલવેઝ ગુણ પર્યાયાત્મક છે અથવા ઉત્પાદ વ્યય દ્રવ્યાત્મક છે એવી રીતના કહેવામાં આવે છે. એ આપણે આગળ કન્ટિન્યુ કરીએ. જીનવાણી શું છે?
હે જીનવાણી ભારતી, તોહી જપો દિન રે, જો તેરી શરણા ગ્રહે તો પાવે સુખ છે. જીનવાણી કે જ્ઞાન છે સૂજે લોકાલો, તો વાણી મચક નમો સદા.
બોલો જીનવાણી માતનો જય.